ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 28 જુલાઈ 2026 રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, તમારી બગડેલીને સુધારવા વાળા અર્થાત તકદીર બનાવવા વાળા એક બાપ છે, જે તમને નોલેજ અર્થાત જ્ઞાન આપીને તકદીર બનાવે છે. મીઠા બાળકો, તમારી બગડેલીને સુધારવાવાળા અર્થાત તકદીર બનાવવાવાળા એક બાપ છે, જે તમને નોલેજ અર્થાત જ્ઞાન આપીને તકદીરવાન બનાવે છે. પ્રશ્ન છે, આપ બાળકોની આ રૂહાની ભઠ્ઠીનો એક કાયદો કયો છે? ઉત્તર છે, રૂહાની ભઠ્ઠીમાં અર્થાત યાદની યાત્રામાં બેસવાવાળાઓને ક્યારેય પણ અહીંયા ત્યાંના વિચાર નથી ચલાવવાના, એક બાપને યાદ કરવાના છે. જો બુદ્ધિ અહીં ત્યાં ભટકે છે તો જુટકા ખાતા રહેશે, બગાસા ખાશે, આનાથી વાયુમંડળ ખરાબ થાય છે, પોતાનું જ નુકસાન કરે છે. ગીત છે, દિલ કા સહારા ટૂટ ન જાય. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીતના બે શબ્દ સાંભળ્યા. બાળકોને સાવધાની મળે છે. આ સમયે જે પણ છે બધાની તકદીર બગડેલી છે, સિવાય આપ બ્રાહ્મણોની. તમારી હવે બગડેલીથી સુધરી રહી છે. બાપને કહેવાય જ છે તકદીર બનાવવા વાળા. તમે જાણો છો શિવ બાબા કેટલા મીઠા છે. બાબા શબ્દ ખૂબ મીઠો છે. બાપ પાસેથી બધા આત્માઓને વારસો મળે છે. લૌકિક બાપ પાસેથી બાળકોને વારસો મળે છે, બાળકીઓને નહીં. અહીં બાળક કે બાળકી બધા વારસાના હકદાર છે. બાપ ભણાવે છે આત્માઓને અર્થાત પોતાના બાળકોને. આત્મા સમજે છે અમે બધા ભાઈઓ છીએ, બરોબર બ્રધરહુડ કહેવાય છે ને, એક ભગવાનના બાળકો છે. પછી આટલા લડે ઝઘડે કેમ? બધા પરસ્પરમાં લડતા જ રહે છે. અનેક ધર્મ, અનેક મત છે, અને મુખ્ય વાત તો રાવણ રાજ્યમાં લડાઈ જ ચાલે છે. કારણ કે વિકારોની પ્રવેશતા છે, કામ વિકાર પણ, કામ વિકાર પર પણ કેટલા લડાઈ ઝઘડા થાય છે. એવી રીતે ઘણા રાજાઓએ લડાઈ કરી છે, કામ માટે ખૂબ લડે છે, કેટલા ખુશ થાય છે. કોઈની સાથે દિલ હોય છે તો મારી પણ દે છે. કામ મહાશત્રુ છે. ક્રોધવાળાને તો ક્રોધી જ કહેશું, લોભવાળાને લોભી કહેશું. પરંતુ જે કામી છે એમના અનેક નામ રાખેલા છે, એટલે કહેવાય છે અમૃત છોડ વિષ કાહે કો ખાય. શાસ્ત્રોમાં અમૃત નામ લખી દીધું છે, દેખાડે છે સાગર મંથન કર્યું તો અમૃત નીકળ્યું, કળશ લક્ષ્મીને આપ્યો. કેટલી વાર્તાઓ છે આમાં, પણ મોટામાં મોટી વાત છે સર્વવ્યાપીની. ગીતાના ભગવાન કોણ અને પતિ પાવન કોણ? પ્રદર્શનમાં મુખ્ય આ જ ચિત્રો પર સમજાવાય છે. પતિત પાવન, જ્ઞાનના સાગર અને એમનાથી નીકળેલી જ્ઞાન ગંગાઓ, કે પાણીની નદી કે સાગર, કેટલી સારી સારી વાતો સમજાવાય છે. બાપ બેસી સમજાવે છે. મીઠા મીઠા બાળકો, તમને કોણે પાવન બનાવ્યા? બગડેલાને સુધારવાવાળા કોણ છે? તે પતિત પાવન ક્યારે આવે છે? આ ખેલ કેવી રીતે બનેલો છે કોઈ પણ નથી જાણતું. બાપને કહેવાય જ છે નોલેજફુલ, બ્લિસફુલ, પીસફુલ. ગવાય પણ છે બગડેલીને બનાવવાવાળા એક. આ તો સમજમાં આવે છે, બરોબર રાવણ આપણો બગાડે છે. આ ખેલ છે હાર જીતનો. રાવણને પણ તમે જાણો છો, જેમને ભારતવાસી વર્ષે વર્ષે બાળે છે. આ ભારતનો દુશ્મન છે. ભારતમાં જ દરેક વર્ષે બાળે છે. એમને પૂછો ક્યારથી બાળતા આવ્યા છો, તો કહેશે આ તો અનાદિ ચાલ્યો આવે છે, જ્યાંથી સૃષ્ટિ શરૂ થાય છે. શાસ્ત્રોમાં જે વાંચ્યું સત સત કરતા આવ્યા છે. મુખ્ય ભૂલ છે ઈશ્વરને સર્વવ્યાપી કહેવા. બાપ આ નથી કહેતા કે આ કોની ભૂલ છે, આ ડ્રામામાં નોંધ છે, હાર જીતનો ખેલ છે, માયાથી હારે હાર, માયાથી જીતે જીત. માયાથી કેવી રીતે હાર ખાય છે તે પણ સમજાવાય છે. પૂરો અડધો કલાક, પૂરો અડધો કલ્પ રાવણ રાજ્ય ચાલે છે. એક સેકન્ડનો પણ ફરક નથી થઈ શકતો રામ રાજ્યની સ્થાપના અને રાવણ રાજ્યનો વિનાશ. પોતાના સમય પર એક્યુરેટ અર્થાત સચોટ ચાલે છે. સતયુગમાં તો લંકા હોતી નથી, તે તો બુદ્ધ ધર્મનો ખંડ છે, ભણેલા ગણેલાની બુદ્ધિમાં રહે છે. લંડન આ તરફ છે, અમેરિકા આ તરફ છે, ભણતરથી બુદ્ધિનું તાળું ખુલે છે, પ્રકાશ આવે છે. આને જ્ઞાનનું ત્રીજું નેત્ર કહેવાય છે. ઘરડી માતાઓ ઘણી વાતો સમજી ન શકે, એમને આ એક મુખ્ય વાત ધારણ કરવાની છે જે અંતમાં કામ આવે છે. મનુષ્ય શાસ્ત્ર તો ખૂબ વાંચે છે, અંતમાં છતાં પણ એક શબ્દ કહી દે છે કે રામ રામ કહો. એવું નહીં કહેશે શાસ્ત્ર સંભળાવો, વેદ સંભળાવો. અંતમાં કહેશે રામને યાદ કરો. જે વધારે સમય જે ચિંતનમાં રહે છે અંતમાં પણ તે યાદ આવી જાય છે. હમણાં વિનાશ તો બધાનો થવાનો છે. તમે જાણો છો બધા કોને યાદ કરશે? કોઈ શ્રી કૃષ્ણને, કોઈ પોતાના ગુરુને યાદ કરશે, કોઈ પોતાના દેહના સંબંધીઓને યાદ કરશે. દેહને યાદ કર્યું ખેલ ખલાસ. અહીંયા તમને એક જ વાત સમજાવાય છે કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરતા રહો. ચાર્ટ રાખો કે અમે કેટલું યાદ કરીએ છીએ. જેટલું યાદ કરશો પાવન થતા જશો. એવું નહીં કે ગંગામાં સ્નાન કરવાથી પાવન બનશો. આત્માની વાત છે ને, આત્મા જ પતિત, આત્મા જ પાવન બને છે ને. બાપે સમજાવ્યું છે આત્મા એક સ્ટાર બિંદુ છે, ભ્રુકુટીની વચ્ચે રહે છે. કહે છે આત્મા સ્ટાર અતિ સૂક્ષ્મ છે. આપ બાળકો જ આ વાતોને સમજી શકો છો. બાપ કહે છે હું કલ્પના સંગમ યુગે આવું છું. તેમણે પછી કલ્પ શબ્દ છોડી યુગે યુગે શબ્દ લખી દીધો છે, તો મનુષ્યોએ ઉલટું સમજી લીધું છે. મેં કહ્યું છે કે કલ્પ કલ્પ સંગમ યુગે આવું છું. ઘોર અંધકાર અને ઘોર અજવાળાના સંગમ પર બાકી યુગે યુગે આવવાની તો દરકાર જ નથી. સીડી ઉતરતા જ આવે છે. જ્યારે પૂરા 84 જન્મની સીડી ઉતરે છે ત્યારે બાપ આવે છે. આ જ્ઞાન આખી દુનિયાના માટે છે. સંન્યાસી લોકો તો કહી દે છે આમના ચિત્ર બધા કલ્પના છે, પરંતુ કલ્પનાની તો આમાં કોઈ વાત જ નથી. આ બધાને સમજાવાય છે, નહીં તો મનુષ્યને કેવી રીતે ખબર પડે? એટલે આ ચિત્ર બનાવાયા છે. આ પ્રદર્શન દેશ દેશાંતરમાં અસંખ્ય થતા રહેશે. બાપ કહે છે ઘણા ભારતવાસી બાળકો છે, જે છે તો બધા બાળકોને અનેક ધર્મોનું આચાર છે. બાપ બેસી સમજાવે છે આ બધા કામ ચિત્તા પર બેસી બળી મર્યા છે. સતયુગ જે પહેલા પહેલા આવે છે તે જ પછી પહેલા પહેલા દ્વાપરથી લઈને અગ્નિમાં બળે છે એટલે કાળા થઈ ગયા છે. હવે બધાની સદગતિ થવાની છે. તમે નિમિત્ત બનો છો, તમારી પાછળ બધાની સદગતિ થવાની છે. બાપ કેટલું સહજ રીતે સમજાવે છે, કહે છે ફક્ત બાપને યાદ કરો. આત્મા જ દુર્ગતિને પામે છે. આત્મા પતિત બનવાથી શરીર પણ એવું મળે છે. આત્માને પાવન બનાવવાની યુક્તિ બાપ બિલકુલ સહજ બતાવે છે. ત્રિમૂર્તના ચિત્રમાં બ્રહ્માનું ચિત્ર જોઈ મનુષ્ય હાય હાય મચાવી દે છે. આમને બ્રહ્મા કેમ કહો છો? બ્રહ્મા તો સૂક્ષ્મ વતન વાસી દેવતા છે. અહીં ક્યાંથી આવ્યા? આ દાદા તો નામી ગ્રામી હતા. સમાચાર પત્રમાં બધી જગ્યાએ આવ્યું હતું એક ઝવેરી છે, કહે છે હું શ્રી કૃષ્ણ છું, મને 16108 રાણીઓ જોઈએ. ખૂબ હંગામા થઈ ગયા હતા ભગાવવાના. હવે એક એકથી માથું કોણ મારે? આટલા અસંખ્ય મનુષ્ય છે. આબુમાં પણ કોઈ આવે છે તો તેમને તરત જ કહે છે, અરે બ્રહ્મા કુમારીઓની પાસે જાઓ છો, તે તો જાદુ કરી દે છે, સ્ત્રી પુરુષને ભાઈ બહેન બનાવી દે છે. લાંબી પહોળી વાત બતાવી માથું ખરાબ કરી દે છે. બાપ કહે છે, તમે મને જ્ઞાનસાગર વર્લ્ડ ઓલ માઇટી ઓથોરિટી અર્થાત સર્વશક્તિમાન સત્તા કહો છો. વર્લ્ડ ઓલ માઇટી ઓથોરિટી, વર્લ્ડ ઓલ માઇટી અર્થાત સર્વશક્તિમાન, બધા વેદો શાસ્ત્રો વગેરેને જાણવાવાળા મોટા વિદ્વાનોને પણ ઓથોરિટી અર્થાત સત્તા કહે છે, કારણ કે તે બધા વેદો શાસ્ત્રો વગેરેને ભણે છે. પછી બનારસમાં જઈ ટાઇટલ અર્થાત પદવી લઈ લે છે. મહામહોપાધ્યાય શ્રી શ્રી 108 સરસ્વતી, આ બધા ટાઇટલ્સ ત્યાં જ મળે છે. જે ખૂબ હોશિયાર હોય છે તેમને મોટા ટાઇટલ મળે છે. શાસ્ત્રોમાં જનકના માટે લખેલું છે, તેણે કહ્યું કે સાચું બ્રહ્મ જ્ઞાન કોઈ મને સંભળાવે. હવે બ્રહ્મ જ્ઞાન તો છે નહીં, વાતો બધી અહીંની છે. વાર્તા મોટી બનાવી દીધી છે. શંકર પાર્વતીની પણ વાર્તા લખેલી છે. તો કેટલી વાર્તાઓ બેસી બનાવી છે. શંકરે પાર્વતીને કથા સંભળાવી. હકીકતમાં હતા શિવ. એમણે પછી શંકર પાર્વતીનું નામ આપી દીધું છે. ભાગવત વગેરેમાં આ બધી આ સમયની વાતો છે. પછી કથામાં બતાવે છે, તમને વિચાર આવ્યો, રાજાને આ જ્ઞાન જઈને આપું. બાપ પણ સમજાવે છે, રાજાઓને જઈને જ્ઞાન આપો. તમે જ સૂર્યવંશી હતા, પછી ચંદ્રવંશી વૈશ્યવંશી શુદ્રવંશી બન્યા. તમારી રાજધાની ચટ થઈ ગઈ છે, હવે ફરી સૂર્યવંશી રાજધાની લેવી હોય તો પુરુષાર્થ કરો. રાજયોગ શીખવાડવાવાળા બાબા આવેલા છે, ફરી આવીને બેહદનું સ્વરાજ્ય લો. રાજાઓની પાસે પણ ઘણી ચિઠ્ઠીઓ જાય છે, પછી તેમને મળે થોડી છે. તેમના પ્રાઇવેટ સેક્રેટરી ચિઠ્ઠીઓ જુએ છે, કેટલી ચિઠ્ઠીઓ ફેંકી દે છે. કોઈમાં એવી જરૂરી વાત હોય છે તો તેમને દેખાડી દે છે. કહે છે અષ્ટાવક્રે જનકને સેકન્ડમાં જીવન મુક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો. આ પણ હમણાં છે. હવે બાપ કેટલું સારી રીતે બેસી આપણને સમજાવે છે. જે સમજવાવાળા નથી તે અહીંયા ત્યાં જોતા રહેશે. બાબા ઝટ સમજી જાય છે, તેમની બુદ્ધિમાં કાંઈ બેસતું નથી. બાબા ચારેય તરફ જુએ પણ છે, બધા સારી રીતે સાંભળે છે. આની બુદ્ધિ ક્યાં ભટકતી રહે છે, બગાસા કરતા રહે છે. જ્ઞાન બુદ્ધિમાં નહીં બેસે તો ઝૂટકા ખાતા રહેશે, નુકસાન થઈ જાય છે. કરાચીમાં આ બાળકોની ભઠ્ઠી હતી, કોઈ જુટકા ખાતા હતા તો પછી ઝટ બહાર કાઢતા હતા, આપણા જ બેસતા હતા, બહારના કોઈ આવતા જ નહોતા. શરૂમાં આમનો ખૂબ મોટો પાર ચાલ્યો છે, લાંબી હિસ્ટ્રી છે. શરૂમાં તો બાળકીઓ ખૂબ ધ્યાનમાં ચાલી જતી હતી, હમણાં સુધી પણ કહેતા રહે છે જાદુ છે, પરમપિતા પરમાત્માને જાદુગર કહે છે ને, શિવ બાબા જુએ છે, આમનો ખૂબ પ્રેમ છે તો જોવાથી જ ધ્યાનમાં ચાલ્યા જાય છે. વૈકુંઠ તો ભારતવાસીઓને ખૂબ પ્રિય છે, કોઈ મરે છે તો પણ કહે છે વૈકુંઠવાસી થયા, સ્વર્ગવાસી થયા. હમણાં આ તો છે જ નર્ક, બધા નર્કવાસી છે, ત્યારે તો કહે છે ફલા સ્વર્ગવાસી થયા. પરંતુ સ્વર્ગમાં તો કોઈ જતું જ નથી. હવે ફક્ત આ તમે જાણો છો, આપણે સ્વર્ગવાસી હતા, પછી 84 જન્મ લઈ નર્કવાસી બની ગયા છીએ. હવે ફરી બાબા સ્વર્ગના સ્વર્ગવાસી બનાવી રહ્યા છે. સ્વર્ગમાં છે રાજધાની, રાજધાનીમાં ઘણા પદ છે. પુરુષાર્થ કરી નરથી નારાયણ બનવાનું છે. તમે જાણો છો આ મમ્મા બાબા ભવિષ્યમાં લક્ષ્મી નારાયણ બને છે. હમણાં પુરુષાર્થ કરી રહ્યા છે એટલે કહેવાય છે ફોલો મધર ફાધર, અર્થાત માત પિતાનું અનુસરણ કરો. જેવી રીતે આ પુરુષાર્થ કરે છે તમે પણ કરો. આ પણ યાદમાં રહે છે, સ્વદર્શન ચક્રધારી બને છે. તમે બાપને યાદ કરો અને વારસાને યાદ કરો, ત્રિકાલદર્શી બનો. તમને આખા ચક્રનું જ્ઞાન છે, આમાં તત્પર રહો, બીજાઓને સમજાવતા રહો. આ સર્વિસ અર્થાત સેવામાં જ લાગેલા રહેશો તો બીજો કોઈ ધંધો વગેરે યાદ નહીં આવશે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, સતયુગમાં ઊંચ પદ પામવા માટે માત પિતાને પૂરા પૂરેપૂરા ફોલો કરવાના છે, તેમના સમાન પુરુષાર્થ કરવાનો છે, સેવામાં તત્પર રહેવાનું છે, એકાગ્ર થઈ ભણવાનું છે. બીજી પોઈન્ટ છે યાદનો સાચો સાચો ચાર્ટ રાખવાનો છે, પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. દેહધારી દેહ કે દેહધારીઓને યાદ નથી કરવાના. વરદાન છે પોતાની હાઈએસ્ટ પોઝિશનમાં સ્થિત રહીને દરેક સંકલ્પ બોલ અને કર્મ કરવાવાળા સંપૂર્ણ નિર્વિકારી ભવ. પોતાની હાઈએસ્ટ પોઝિશનમાં સ્થિત રહીને દરેક સંકલ્પ બોલ અને કર્મ કરવાવાળા સંપૂર્ણ નિર્વિકારી ભવ. સંપૂર્ણ નિર્વિકારી અર્થાત કોઈ પણ પર્સન્ટેજમાં કોઈ પણ વિકાર તરફ આકર્ષણ ન જાય, ક્યારેય એના વશીભૂત ન હોય. હાઈએસ્ટ પોઝિશનવાળા આત્માઓ કોઈ સાધારણ સંકલ્પ પણ ન કરી શકે. તો જ્યારે કોઈ પણ સંકલ્પ અથવા કર્મ કરો છો તો ચેક કરો કે જેવું ઊંચું નામ તેવું ઊંચું કામ છે. જો નામ ઊંચું કામ નીચું તો નામ બદનામ કરો છો, એટલે લક્ષ્ય પ્રમાણે લક્ષણ ધારણ કરો, ત્યારે કહેવાશે સંપૂર્ણ નિર્વિકારી અર્થાત હોલીએસ્ટ આત્મા. સ્લોગન છે કર્મ કરતા કરણ કરાવર હાર બાપની સ્મૃતિ રહે તો સ્વપુરુષાર્થ અને યોગનું બેલેન્સ ઠીક રહેશે. કર્મ કરતા કરણ કરાવનહાર બાપની સ્મૃતિ રહે તો સ્વ પુરુષાર્થ અને યોગનું બેલેન્સ ઠીક રહેશે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા: જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. આ કળિયુગી સત્તો પ્રધાન જળજળીભૂત વૃક્ષની દુર્દશા જોતા બ્રહ્મા બાપને સંકલ્પ આવે છે કે હમણાં હમણાં બાળકોના તપસ્વી રૂપ દ્વારા યોગ અગ્નિ દ્વારા આ જૂના વૃક્ષને ભસ્મ કરી દો. પરંતુ તેના માટે સંગઠિત રૂપમાં ફૂલ ફોર્સથી જ યોગ જ્વાળા પ્રજ્વલિત જોઈએ તો બ્રહ્મા બાપના આ સંકલ્પને સાકારમાં લાવો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.